તારીખ 23/12/1995 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ પાના નંબર 4 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઈડરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 137
નાન ગુણ પ્રધાન છે આત્મામાં અનંત ગુણો છે એ અનંત ગુણોમાં જ્ઞાનની પ્રધાનતા છે સાથે આમ તો પ્રત્યેક ગુણ નું સામર્થ અનંત છે કોઈ ગુણનું સામર્થ ઓછું છે કે કોઈ ગુણનું સામર્થ વધારે છે એવું હિનાધિકપણું નથી દરેક ગુણ પોતપોતાનું અનંત સામર્થ ધારણ કરી રહ્યું છે એમ હોવા છતાં પણ સર્વગુણોમાં જ્ઞાન ગુણની પ્રધાનતા છે સાથે પ્રધાનતા છે કે જ્ઞાન વિશેષ ચેતના છે જ્ઞાન છે એમાં આમ તો બધા ગુણોમાં ચેતના તો વ્યાપેલી છે પણ જ્ઞાન પોતે જ વિશેષ ચેતના સ્વરૂપે છે અને જ્ઞાન સર્વનું જ્ઞાતા છે જ્ઞાન છે પોતાને પણ જાણે છે અને અન્ય ગુણોને પણ જાણે છે બીજા ગુણો કોઈ જાણવાનું કામ નથી કરતા પોતાને પણ નથી જાણતા અને બીજાને પણ નથી જાણતા એટલે જ્ઞાનની પ્રધાનતા છે વળી સંસારમાં પરિભ્રમણ કરતા જીવને જ્ઞાન દ્વારા જ સમજણ થાય છે એ પાસે એક સમજણ કરવાનું જ સાધન છે આ સિવાય કોઈ બીજું સાધન પણ નથી તેથી જ્ઞાનની પ્રધાનતા છે અનુભવના દ્રષ્ટિકોણથી પણ જ્ઞાન જ વેદન સ્વરૂપ અનુભૂતિ સ્વરૂપ હોવાથી પણ એની પ્રધાનતા છે જ્ઞાન જ ચેતે છે જ્ઞાન જ હિત અહિતનો વિવેક કરે છે તેથી જ્ઞાનની જ પ્રધાનતા છે મોક્ષ માર્ગ પણ અનુભૂતિ પ્રધાન છે ત્યાર પછી દીપચંદજીએ બીજા અનેક ગુણોને કારણ કાર્ય રૂપે લીધા છે એ આખો દ્રવ્યાનુયોગનો વિષય છે આપણે આ ગ્રંથમાંથી અધ્યાત્મનો વિષય મુખ્યપણે લેવો છે તો એ એમને ત્યાર પછીના પેરેગ્રાફમાં પણ એ વિષય લંબાવ્યો છે છેલ્લે લખે છે પાંચમા પાને કે ઇત્યાદિ અનંત વિશેષણનો જ્ઞાની અનુભવ કરે છે જ્ઞાનીને અનંત ગુણોનો અનુભવ થાય વિશેષણ એટલે ગુણ ગુણ છે એ આત્માના ગુણો એ આત્માની વિશેષતાઓ છે તેથી તે વિશેષણો છે પ્રત્યેક ગુણ તે આત્માની વિશેષતાઓ છે એવા એવી અનંત વિશેષતાઓનો અનુભવમાં જ્ઞાની અનુભવ કરે છે એવું નિજ જ્ઞાન સ્વરૂપ જ્ઞાન કેવી રીતે થાય તે કહેવામાં આવે છે ત્યાંથી લેવાનું છે કે એવું સ્વરૂપ જ્ઞાન કેવી રીતે થાય તે કહેવામાં આવે છે કે પ્રથમ અનાદિથી ચાલ્યો આવતો પરમા અહં મમરૂપ મિથ્યાત્વનો નાશ કરે પછી પરરાગરૂપ ભાવનો વિધ્વંસ કરે શું કહે છે પહેલા દર્શનમોહનો નાશ કરે અને પછી ચારિત્રમોહનો નાશ કરે એમ ક્રમ લીધો છે અને એમ એ ક્રમથી નાશ થાય છે એટલા માટે એમ વાત લીધી છે કે અનાદિથી ચાલ્યો આવતો પરમા અહમ મમરૂપ મિથ્યાત્મનો નાશ કરે પોતાનું અસ્તિત્વ પોતામાં સમાપ્ત થતું હોવા છતાં પણ પરપદાર્થમાં અહમપણું પોતાપણું મમરૂપ એટલે પોતાપણું કરે છે તે મિથ્યાત્વ છે એ મિથ્યાત્મનો સૌથી પહેલા નાશ કરવો જોઈએ મિથ્યાત્વ કહો કે દર્શનમોહ કહો દર્શનમોહનો ભાવ પોતાને ભૂલાવે છે અને પરમા પોતાપણું કરાવે છે શાસ્ત્રમાં દર્શન મોહને મદિરાની ઉપમા, દારૂની ઉપમા આપી છે. જેમ કોઈ માણસ મદિરા પીએ છે તો પોતાનું ભાન ભૂલે છે, પછી રાજા હોય તો પણ ભૂલી જાય છે કે હું રાજા છું અને ગમે તેવો બકવાસ કરી બેસે છે, અથવા એ ચાલતો ચાલતો ગમે ત્યાં પડે તો પડી રહે છે, ગંદકીના ખાબોચિયામાં પડે તો પણ પડ્યો રહે છે. કેમ કે પોતાને ભાન નથી કે પોતે કોણ છે અને ક્યાં છે. એમ દર્શન મોહ છે એ પોતાના મૂળ પરમાત્મ પદને ભૂલાવે છે અને નીચ પદમાં ઉચ્ચ પદ પણ મનાવે છે. નીચ પરમેશ્વર પદથી ઊંચું પદ તો કોઈ ત્રણ લોકમાં નથી, એ તો ત્રિલોક્ય પૂજ્ય પદ છે. તેમ છતાં પણ પોતાના પૂજ્ય પદને ભૂલીને જીવ નીચ પદમાં રાજી થાય છે. કોઈ જરાક માન આપે એ રાજી થઈ જાય છે, ક્યાંક પદવી મળે તો રાજી થઈ જાય છે, ક્યાંક સત્તા મળે તો રાજી થઈ જાય છે. એ નીચ પદમાં ઉચ્ચ પદ માનીને રાજી થાય છે. જેમ રાજા ખાબોચિયામાં પડીને રાજી થયો, કેમ કે મદિરા પીધી હોય એટલે શરીરમાં ગરમી વધી ગઈ હોય, ઉનાળાનો દિવસ હોય, ખાબોચિયામાં પડે એટલે ઠંડક લાગે, ભલે ગંદકીનું ખાબોચિયું હોય પણ એને ટાઢું લાગે, એને ભાઈ ઘાસ અહીંયા પડ્યો રહ્યો. એમ પોતાનું ભાન ભૂલીને જીવ ગમે તેવા મલિન પરિણામોમાં પણ ખુશી થાય છે. પછી જ્યાં ભાન ભૂલી ગયો છે ત્યાં તો કઈ પોતાને ખ્યાલ રહેતો નથી. તો પહેલા સ્વરૂપ જ્ઞાન, આત્મજ્ઞાન કરવું હોય, અનંત ગુણોનો અનુભવ રસ પીવો હોય તો એને શું કરવું જોઈએ કે પહેલાં મિથ્યાત્વનો નાશ કરવો જોઈએ. મિથ્યાત્વનું મુખ્ય લક્ષણ શું? કે પરમા પોતાપણું કરવો. તે પછી એ પર શરીર હોય કે એ પર કુટુંબ હોય, એ પર મકાન આદિ કોઈ સંયોગ હોય, પ્રારબ્ધ યોગે જે કાંઈ સંયોગો હોય છે એમાં જીવ પોતાપણું કરે છે, એ જીવનું મિથ્યાપણું છે. એ મિથ્યાત્વનો સૌથી પહેલાં નાશ કરવો જોઈએ. પછી પરરાગરૂપ ભાવનો વિધ્વંસ કરે, વિધ્વંસ કરવો એટલે નાશ કરવો. પછી જે રાગ રહ્યો, મિથ્યાત્વનો નાશ થયા પછી અસ્થિરતાનો રાગ રહ્યો, ચારિત્રમોહનો રાગ રહ્યો, એ પર છે, ખરેખર તો એ કંઈ આત્માનું સ્વરૂપ નથી, એટલે પરરાગરૂપ એમ લીધું છે. રાગનો નાશ કરવો એમ નહીં, પરરાગરૂપનો વિધ્વંસ કરે. કેમ કે મિથ્યાત્માનો નાશ થયા પછી રાગાદી વિભાવ એ સ્વમાં નથી અનુભવાતા, જેટલું સ્વ સ્વરૂપ છે એમાં એનો અનુભવ નથી, એટલે અનુભવાય છે તો પણ પર તરીકે અનુભવાય છે, પારકાપણે અનુભવાય છે. છતાં પણ એ જીવનો વિભાવ છે, રોગ છે, દુઃખરૂપ છે, મલિન છે, અને તેથી તેનો પણ નાશ પુરુષાર્થ દ્વારા કરે. અને જ્યારે પરરાગ મટે ત્યારે વિતરાગ થાય, અને સર્વથા એ રાગ મટે ત્યારે બારમા ગુણ સ્થાને પ્રથમમાં પ્રથમ વિતરાગ થાય. એ પહેલાં શરૂઆત વિતરાગતાની ચોથા ગુણ સ્થાનથી થઈ હોય છે, ઉપર ઉપરના ગુણ સ્થાને વિતરાગતા વધતી જાય છે અને બારમા ગુણ સ્થાને સંપૂર્ણ વિતરાગતા પ્રગટ થાય છે. જ્યારે પરરાગ મટે ત્યારે વિતરાગ થાય, જ્યારે પરપ્રવેશનો અભાવ થયો ત્યારે સ્વસંવેદન રૂપ નિજ જ્ઞાન થાય. જો આત્મજ્ઞાન ક્યારે થાય? કે પોતે પોતાનું વેદન કરે ત્યારે. એને સ્વસંવેદન કહેવામાં આવે છે, પોતે પોતાનો અનુભવ કરે. એ અનુભવ ક્યારે થાય? કે જ્યારે પરપ્રવેશ ભાવનો અભાવ થાય ત્યારે. આ વાત આપણે ચર્ચામાં લીધી છે. બીજા પદાર્થમાં જીવ પ્રવેશ કરતો હોય એવો એને અનુભવ થાય છે, અથવા બીજો પદાર્થ પોતામાં પ્રવેશ કરતો હોય એવો એને અનુભવ થાય છે. ડૉક્ટર ઇન્જેક્શનની સોય મારે ત્યારે મારામાં પ્રવેશ થયો એવો મિથ્યા અનુભવ થાય છે, આત્મામાં સોયનો પ્રવેશ નથી. સ્વાદમાં ખાટો મીઠો મીઠો રસ ભાવતો રસ અનુભવાય ત્યારે એમ લાગે કે મારામાં પ્રવેશ કરે છે આ રસ, એ મિથ્યા અનુભવ છે, એ પરપ્રવેશ ભાવરૂપ અનુભવ છે. અથવા પરપદાર્થનું વેદન કે અનુભવ, બે એક અર્થ છે. પરપદાર્થનું વેદન કહો કે અનુભવ કહો, તે થઈ શકતું નહીં હોવા છતાં પણ આ ઠંડી ગરમી મને લાગે છે, તે નહીં થઈ શકતું હોવા છતાં પણ પોતામાં એ ઠંડાપણું પ્રવેશ કરે છે, ગરમપણું પ્રવેશ કરે છે એવો અનુભવ, તે મિથ્યા અનુભવ છે. શરદી લાગે અને 96 ડિગ્રીનો પારો થર્મામીટર બતાવે, ગરમી લાગે ને 104.5 ડિગ્રીનો પારો થર્મામીટર બતાવે, ત્યારે જ્ઞાન કેટલું ઠંડું થાય. શરદી લાગે ત્યારે જ્ઞાન ઠંડું થાય, આ ડાક્ટર સાહેબ કહે છે, અને ગરમી ચડે ત્યારે જ્ઞાન ગરમ થાય કે ન થાય, એનો અર્થ કે આત્મા ઠંડો ગરમ થતો નથી. ત્યારે આત્મા મરતો નથી, મરી જાય ત્યારે 10 પ્રાણનું ફંક્શનિંગ બંધ થાય છે, 5 ઇન્દ્રિય 6 મન આયુષ શ્વાસ આદિનું શ્વાસોશ્વાસ આદિનું ફંક્શન બંધ થાય છે. દસ પ્રાણનો સંયોગ થયો તો એ 10 પ્રાણનો વિયોગ થયો, જળની પર્યાયનો સંયોગ થયો અને જળની પર્યાયનો વિયોગ થયો. આત્મા જન્મ પણ નહોતો અને આત્મા મરે મરતો પણ નથી. અને જો પૂર્વભવમાં આપણો આત્મા સાવ મરી ગયો હોય તો અત્યારે આપણે ક્યાંથી હૈયાત હોય, અહીંયા બેઠા ક્યાંથી હોય? હું અત્યારે હૈયાત બેઠો છું એ બતાવે છે કે ક્યારે મર્યો નથી. પણ જીવને ભ્રાંતિથી એટલે મિથ્યાત્વથી એવો જૂઠો ખોટો અનુભવ થાય છે, અરે રે મૃત્યુ કાળે એને એમ લાગે છે અરે રે હું મરી જઈશ, અરે રે હું મરી જઈશ, એ મર્યા પહેલા મરણના દુઃખને અનુભવવાનું શરૂ કરી દે છે. પણ આત્મા કદી કદી મરતો નથી, એમ આત્મા ઠંડો ન થતો નથી. અરીસાના દ્રષ્ટાંતે, અરીસાની સામે બરફનો ઢગલો પડ્યો હોય અને એમાં એ દેખાય અરીસામાં એનું પ્રતિબિંબ, અરીસો કેટલો ટાઢો પડે કાંઈ નહીં, અને મોટી આગ લાગી હોય અને સામે અરીસો હોય, અરીસો કેટલો ઊંનો થાય જરા પણ નહીં. એમ આત્મા છે એ જ્ઞાન અરીસો છે, ચૈતન્ય દર્પણ છે, એ ઠંડુ ઊંનું કદી થતું નથી. છતાં એવો અનુભવ કરવો કે મને ટાઢ વાઈ, મને ટાઢ લાગી, મને ગરમી લાગી, એ મીઠા અનુભવ છે. હમકો ફીલિંગ મેં ક્યાં આ રહા હૈ?
અગર હમકો ફીલિંગ મેં આતા હૈ કે ઠંડી મેરે કો લગ રહી હૈ, ગરમી મેરે કો લગ રહી હૈ, પરંતુ સમજણ મેં હૈ કે ઠંડી ના મેરે કો લગ સકતી ના ગરમી મેરે કો લગ સકતી હૈ, તો લગતે હુએ ભી ફીલિંગ મેં આતે ભી અગર હમ યે વિકલ્પ કરતે કે મેરે કો નહીં લગતી, મેરે કો નહીં લગતી, તો ક્યા ઇસસે કિસ પ્રકાર કા નુકસાન?
कल्पना वो एक मिथ्यात्व और
होगा,
नया मिथ्यात्व ग्रह ग्रहण किया है। शू कह शास्त्र थी अथवा प्रवचन सांभी ने कोई बात ने समझी लीधी, धारणा में राखी लीधी, ए प्रमाणे विकल्प ने रटन कर्या करे कि मने आत्मा ने ठंडी लागती नथी, अने पछो पोताने ठंडी थया ठंडी लाग्या नो अनुभव तो कर्या करे, तो ए एनी समझण ने अने अनुभव वच्चे विरोधाभासीपणुं छे एनी एने खबर नथी। बन्ने वच्चे विरोध छे, समझण कांई छे अनुभव कांई छे। जो समझण यथार्थ स्वलक्षी करी होय तो ए समझण ने अनुभव में लागू करे तो खोटो अनुभव थे, छूटी जाए साची समझण ना बळे। बळे केम कीधु के लागू कर्युं, माटे बळ विना लागू न करी शके, अमलमां मूको प्रयोगमां मूको। અને સમજણ એમને મધરી અને અનુભવ બીજી રીતે ચાલે, ને છતાં એમ એમને ચલાવે રાખે અને અનુભવમાં ફેરફાર ન કરે, તો એ સમજણ ખોટી છે અને એ સમજણની રીત ખોટી છે, એટલે ત્યાં નવું ગ્રહિત મિથ્યાત્વ ઉભું થાય। દેખને કા કેસે हाँ, उसमें देखे अपने ज्ञान वेदन को पकड़ करके देखें तो मालूम पड़ेगा कि ज्ञान में ज्ञान का वेदन है, ज्ञान में ठंडी गर्मी का वेदन नहीं है। देखो अभी दाड़े के दिन चल रहे हैं, क्या चल रहे हैं, ठंडी के दिन चल रहे हैं ना, तो प्रयोग करने के दिन है, ये खुले में बैठकर प्रयोग करना, हवा चलती हो प्रयोग करना कि मुझे ठंडी का ज्ञान होता है या मुझे ठंडी लगती है। अगर ठंडी लगती है तो क्या मेरा ज्ञान ठंडा हो गया, हुआ है कि नहीं हुआ है, देखे तो मालूम पड़ जाएगा कि ज्ञान तो सिर्फ जानता है ठंडी को, ज्ञान ठंडा होता नहीं है। इसलिए मुझे ठंडी लगती नहीं, मुझे ठंडी जानने में आती है किंतु मुझे ठंडी लगती नहीं है, ये अनुभव हो सकता है, होता है यथार्थ रूप से अपने में देखे तो, अवलोकन करे तो बराबर पकड़ने में आता है। पर प्रवेश भाव जहां जब तक चलता है वहां तक मिथ्यात्व चालू रहता है, और पर प्रवेश भाव का अभाव होता है तब स्वसंवेदन रूप निज ज्ञान चालू होता है, वही आत्मज्ञान है, वही आत्मज्ञान है, और कोई आत्मज्ञान नहीं है। इसलिए ये बात सिद्ध हुई, सिद्ध हुई मैंने प्रूफ हुई, साबित हुई कि पर प्रवेश भाव ही स्वसंवेदन को रोकता है, अवरोध करता है, यानी ज्ञान में ज्ञान वेदन होने पर भी वो मालूम पड़ने देता नहीं। देखे हमारे सब में ज्ञान का ज्ञान वेदन हो ही रहा है, लेकिन मालूम नहीं पड़ता। मालूम नहीं पड़ने का कारण भगवान यह कहते हैं कि तुम राग के और शरीर के वेदन में अध्यासित भाव से मिथ्या भाव से प्रवृत्त रहा हो, तो पर प्रवेश भाव को छोड़ दो। तो ये ठंडी गर्मी वाला तो अभी प्रयोग हो सकता है, ठंडी का ठंडी मेरे में आई, मुझे लगी मैंने मेरे में आई। अब ज्ञान को पकड़ो ना, उस वक्त ज्ञान को पकड़ो। कौन पकड़ेगा? कि ज्ञान ही पकड़ेगा। ज्ञान अपने आप को देखेगा कि मैं ठंडा हुआ कि नहीं हुआ, लगेगा कि ठंडी से जानने, ठंडी को जानने वाला ज्ञान बिल्कुल भिन्न है। ठंडी से ठंडी को जानने वाला ज्ञान बिल्कुल भिन्न है। भिन्न ज्ञान में हूं मैं, कैसा हूं? भिन्न ज्ञान। कितना भिन्न हूं? कि सर्वथा भिन्न हूं। किससे भिन्न हूं? कि सर्व से भिन्न, सर्व से सर्वथा भिन्न, नानमय में हूं। ऐसा ज्ञान विदन से अपने आप को ग्रहण करें तो पर प्रवेश भाव का अभाव हो जाए, और पर वेदन को छोड़े तो स्वसंवेदन तो सहज चालू ही है, करने की चीज नहीं है, वो तो देखने की चीज है। आत्मा अनुभूति स्वरूप ही है। 17-18 का समझ लिया कि नहीं? इसलिए अनुभूति यानी वेदन करने की चीज नहीं है, जो चालू है उसको देखने की चीज है। और परवेदन मिथ्या कल्पना है, उसको छोड़ देना। कैसे छोड़े? कि उसका सही ज्ञान करे तो ये छूट जाती है। कैसे अभाव करे? परवेदन का अभाव करो, ऐसा कहा ना। परवेदन का अभाव थया तर, अभाव हुआ तब। कब अभाव हुआ? कि जब देखा तो मुझे क्या वेदन में आ रहा है, तो देखने में आएगा कि पर का वेदन मुझे हो रहा नहीं है। ये प्रयोग चालू रखना चाहिए, प्रयोग बार बार होना चाहिए। तो भेद ज्ञान का प्रयोग से अनुभूति आती है या भाववासन आता है। भाववासन भी भेद ज्ञान का प्रयोग से आता है, और अनुभूति भी भेद ज्ञान का प्रयोग से आती है। विधि तो दोनों की एक ही है। फिर से पर प्रवेश भाव का अभाव कैसे करें? कि अवलोकन करके करें। अब और एक प्रश्न यहां और हम कर सकते हैं कि आप कहते हैं कि पर प्रवेश भाव होता ही नहीं, पर में प्रवेश हो ही सकता नहीं, पर अपने में प्रवेश कर सकता नहीं, ठंडी प्रवेश कर सकती नहीं मेरे ज्ञान में। आप कहते हैं लेकिन हमको लगता है कि ठंडी लगी, या हमको पर प्रवेश भाव का अभाव नहीं होता और स्वसंवेदन मालूम नहीं पड़ता। ये हमारी हालत है, इसका क्या करें? ठीक, प्रश्न तो खोद खोद करके उठाना चाहिए। अब क्या करें? हमको तो हो ही नहीं रहा है। कहते हैं कि और प्रयास करो, देखो गौर से, देखो। कैसे देखो? गौर से देखो। ये शब्द गुजराती में नहीं है, गुजराती में पे ध्यान से देखो, सूक्ष्मता से देखो। अने धीरज से देखो, धैर्य से, गौर से, सूक्ष्मता से। जब तक ज्ञान ज्ञान का वेदन को मालूम नहीं पड़े, जब तक ज्ञान में ज्ञान वेदन मालूम नहीं पड़े, वहां तक इस प्रकार का प्रयास चालू रखो। ये प्रयास से अवश्य मालूम पड़ेगा। देह प्रतिबंध होगा तो वो मालूम नहीं पड़ेगा। तो देह की साता असाता मुझे होती है ऐसा मालूम पड़ेगा, जो मिथ्या है। जैसे बुखार आया तो मुझे बुखार आया ऐसा मालूम पड़ा, वो मिथ्या है। ज्ञान को बुखार आता है क्या? हाँ, ज्ञान को बुखार आता नहीं है। स्वसंवेदन स्वपणे ज्ञान को वेदन करना, मैं ज्ञान मात्र हूँ ऐसे ज्ञान ज्ञान का वेदन करे, उसको स्वसंवेदन कहने में आता है। બે થયા ને તત્વ નો પોતે જ ભાવ ભાષણ, ઊંધું ભાષણ છે, ઉલટું ભાષણ છે, અથવા અનિર્ણય એટલે ઉલટો નિષ્ક્રિય છે, એ તો પરમા સુખ બુદ્ધિ એ પણ ઉલટો નિશ્ચય જ છે, ભાવ ભાષણ આવતું જાય, જેમ જેમ મોહ શિથિલ થતો જાય તેમ તેમ ભાવ ભાષણ આવતું જાય। 236 પરમાગમ સારમાં 236 નંબરનું વિચનાંગર છે, એ અવલોકનના પ્રયોગથી થાય છે। અવલોકનનો પ્રયોગ સતત ચાલુ રહેવો જોઈએ અને પૂર્ણતાના લક્ષ્ય વગર સતત રીતે કોઈને ચાલુ રહે નહીં, એટલું ફોર્સ ન હોય એની પાસે, હા આવવું જ પડે, ક્રમમાં એવા વિના કામ ન થાય, પદ્ધતિ વિના કામ ન થાય, પદ્ધતિસર કામ થાય। इसलिए वो बात बीच में ना के सत्पुरुष में परमेश्वर बुद्धि वाली बात जो ना किए 254 पत्र में, यही कारण से ना के रखी है कि परमेश्वर बुद्धि में संपूर्ण आज्ञाकारिता आ जाती है, तो इतनी निर्मलता आती है, संपूर्ण आज्ञाकारिता आती है तो सर्व प्राणी में दासत्व भी आता है, तो वो निर्मलता स्वरूप निश्चय होने में कार्यकारी होती है।
ઉત્કૃષ્ટ મુમુક્ષુ થાય ત્યારે અમારા જેવા જે મુમુક્ષમાં જે દાખલ જ છે તો તેને આજ્ઞા કઈ રીતે અને કયા કારણથી અને કઈ શ્રદ્ધાથી માને,
એને આત્મકલ્યાણ કરવાની ભાવનાથી માનવી, કે મારું આત્મકલ્યાણ આજ્ઞા પાલી આજ્ઞા નહીં પાલન કરું તો ક્યાંથી થશે, હું આજ્ઞામાં નહીં રહું તો મારું આત્મકલ્યાણ ક્યાંથી થશે, એને એની ભાવનાને તો બળવાન પણ હોવું જોઈએ, તો પછી સત્પુરુષની ઓળખાણ થાય, ઓળખાણ થાય તો આજ્ઞામાં રહે, આજ્ઞામાં રહે તો નિર્મળતા આવે। સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક પારન તેથી પામ્યો ઉજો અંશ વિવેક, એ સંત ચરણનો આશ્રય ન લીધો તો એક અંશે પણ એને વિવેક નથી ઉજ્યો એમ કીધું। સંતચરણ આશ્રય કર્યો એમાં કામ શું કર્યું, એ સંતચરણ આશ્રય લીધો એમાં દર્શનની ડિગ્રી સીધી નીચે આવી ગઈ, દર્શનનું ઘટી ગયો, દર્શનમાં ઘટ્યો એટલે જ્ઞાનમાં નિર્મળતા આવી, જ્ઞાનમાં નિર્મળતા આવી એટલે સ્વરૂપ ભાવ ભાષણ થવાની ક્ષમતા પ્રાપ્ત થઈ। હા સંવાદ કો રિલેટેડ હોની થાય, આજ્ઞાકારિતા ઉતના શબ્દ નહીં પ્રયોગ ક્યાં 254 માં પરમેશ્વર બુદ્ધિ લે લ્યા, સીધા કેટલા લ્યા, ટોપ ડિગ્રી લે લ્યા આજ્ઞા કે આજ્ઞા પાલન કે, उसको एक दृष्टिकोण पकड़ ले कि मेरा स्वभाव क्या, ज्ञान एक दृष्टिकोण पकड़े, एक उद्देश्य को धारण करे कि मेरा ज्ञान में स्वभाव क्या, मेरा स्वभाव क्या है, इसको खोजे तो स्वभाव नजर आएगा। जहां तक खोज चलेगी नहीं, वहां तक स्वभाव नजर आएगा नहीं। मेरी सत्ता में, लेकिन जब मेरी सत्ता में मैं जानता हूं, लेकिन इसमें स्वभाव क्या, ये स्वभाव को पकड़ना है। इस स्वभाव को खोज करके स्वभाव को, ज्ञान अपने स्वभाव को जाने तो भाव भाषण आ जाएगा। तो उसमें ज्ञान की जो परिणमन करने की रमत इधर उधर है, वो बंद हो करके इधर खोज में लग जाएगा। और वो इतना अंदर में काम में लग जाएगा कि बाहर का फिर ख्याल रहेगा
नहीं।
वो ज्ञान अपने को जानने में प्रवृत्ति करे और एकाग्र होकर प्रवृत्ति करे, धैर्य से प्रवृत्ति करे, तो अवश्य अपना स्वरूप का भाषण, स्वभाव का भाषण। बात है, वही बात है। ज्ञान प्रगट रूप है, साकार रूप है और अनुभव गोचर है, तीन मुद्दा है। स्वभाव प्रगट है, साकार रूप है और अनुभव गोचर है, तीन बात है। उसको प्रगट रूप में क्या है, उसको उसके आड़े कोई है ही नहीं, कोई पर्दा नहीं है उसके आड़े। प्रत्यक्ष है, प्रगट मैंने प्रत्यक्ष है,
तो भाव प्रत्यक्ष है ना।
हाँ, प्रत्यक्षता तो ज्ञान का स्वरूप है, वो ज्ञान का स्वरूप है। प्रत्यक्षपना वो तो अपना स्वरूप है, सहज अनंत प्रत्यक्ष ये मेरा स्वरूप है। सैंपल बार पर्याय में है, बाकी तो अंदर में अनंत प्रत्यक्ष वहीं में। साकार अर्थ है कि इसका स्पेसिफिक स्वरूप, साकार मैंने स्पेसिफिक नहीं, क्षेत्र का आकार नहीं है, वो स्पेसिफाई होता है, उसको कहते हैं कि साकार। उसकी भी कोई स्पेशलिटी है इसलिए वो स्पेसिफाई होता है। ऐसा नहीं है कि कुछ 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 है, ऐसा नहीं है, स्पेसिफिकली मालूम पड़ता है कि ऐसा है। स्पेसिफिक मैंने खास तौर से, खास प्रकार से, चौकस प्रकार से। गौर से एटले ध्यान थी जो वो, इसलिए मैं गौर से लाक्षणिक स्पेसिफिकली मीन लाक्षणिकपणे, लाक्षणिकपणे ठीक छे, બરાબર સાહિત્યની પરિભાષા છે લાક્ષણિક, ખાસ પ્રકારનું, ચોક્કસ પ્રકારનું। તમારો પ્રશ્ન ગૌર, ગૌર સે દેખો મતલબ કે ગૌર સે હિન્દી હૈ ને, ગુજરાતી ઉસકા ચાહીએ
સમજવા માટે, ગૌર સે ખ્યાલ આવે છે, પણ આઈ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ મોર, ગુજરાતી માં જરા સમજી લો।
ખાસ ઉદ્દેશ ધારણ કરીને અને લક્ષ્ય કરીને ધ્યાનથી જોવું, ઉદ્દેશ ધારણ કરીને લક્ષ્ય કરીને ધ્યાનથી જોવું, આમ ત્રણેયનો આપને કોરિલેટ કરે એમ કે ભાઈ ગોર છે દેખો દરેક ભાષામાં એની સ્પેશિયાલિટી હોય છે, દરેક ભાષામાં એની સ્પેશિયાલિટી હોય છે. પરંતુ કાઠિયાવાડી ભાષામાં એવા ઘણા શબ્દો છે એનો અધર વર્ડ ન મળે. હા કેરફુલી વગર લાગવું પડતા આપણે માનો કે આકાશમાં બીજ નો ચંદ્ર ઉગે છે, શુદ્ધ બીજ સુધી બીજ દેખાય નહીં. જરાક ધ્યાનથી હું આંગળી ચિંધું એ તરફ જરાક ધ્યાનથી જુઓ તો તમને જોવા મળશે. તો એ જે પ્રકારે જોવાની જે ચેષ્ટા થાય અને પછી જોવાઈ જાય એમ કે જરા ગૌર સે દેખો દીખને મેં આઈ ગયા, નહીં દીખતા હૈ લેકિન જરા ગૌર સે દેખો દીખને મેં હિન્દીમાં એમ કે ધ્યાનથી સૂક્ષ્મ દ્રષ્ટિથી કાળજીથી જુઓ. એ તો ઘણી ઘણી વાતો છે આમાં. હે હે જોવાનો વિષય છે, કરવાનો વિષય નથી, જોવાનો વિષય છે. હા એ તો ગાય જોવે એટલે પરિણમન થાય એવું એનું સ્વરૂપ છે. શું કહ્યું? જ્યારે પરપ્રવેશનો ભાવભાવ થયો ત્યારે સ્વસંવેદન રૂપ નિજ જ્ઞાન થાય, અથવા તે વખતે તે સમયે પોતાના દ્રવગુણ પર્યાયનો વિચાર કરીને નિજ પદને જાણે ત્યારે યથાર્થપણે દ્રવગુણ પર્યાયનું જ્ઞાન થાય. એ પહેલા દ્રવગુણ પર્યાયનું યથાર્થ જ્ઞાન કદી કોઈને થતું ભલે પ્રશ્નોત્તર માળા અને પાઠશાળામાં દ્રવગુણ પર્યાય શીખે પણ કલ્પના થાય. યથાર્થ તો ત્યારે થાય જ્યારે અનુભવ થાય ત્યારે. અન્વયરૂપ દ્રવ્યને જાણે ત્યારે દ્રવગુણ પર્યાયનું યથાર્થ જ્ઞાન થાય. ભગવાનનું સ્વરૂપ ઓગે ઓગે જ માને માયનું છે ત્યાં. અથવા કરી જુઓ ઉપયોગમાં જ્ઞાનરૂપ વસ્તુને જાણે, ઉપયોગમાં જ્ઞાનરૂપ અથવા જાણરૂપ વસ્તુને જાણે. ઉપયોગમાં ઉપયોગને જાણે નહીં એમ કે છે, ઉપયોગમાં વસ્તુને જાણે. વસ્તુ કેવી છે? જાણરૂપ વસ્તુ છે એને જાણે. ચમકમાં હીરાને જાણે પકડે. શું? એક હીરો હાથમાંથી પડ્યો, જોતા જોતા હાથમાં પકડ્યો તો એમાં પડ્યો, નીચે પડ્યો અને દડવા માંડ્યો. હાથમાંથી પડ્યો એટલે જોવા માંડ્યો ક્યાં પડ્યો, એમાં દોડતો હતો. શું જોયું એને? ચમક જોઈ. એટલી ચમક જોઈ કે દોડતો હીરો જોયો? ચમક દ્વારા દોડતો હીરો જોયો. એટલી એમ ઉપયોગ થયા કરે છે, ઉપયોગ થયા કરે છે એ આત્મા પરિણમે છે. ઉપયોગ પણ એ આત્મા પરિણમે છે, ઉપયોગ પણ એ આત્મા પરિણમે છે. ઉપયોગમાં આત્માને જો એમ કે છે, વસ્તુને જો એટલે આત્માને જો. તો એ જે દડવાપણું છે, જો હીરો દડવા માંડ્યો, જો ક્યાંક સ્થિર થઈ ગયો તો કદાચ ન પકડાશે, પણ દડતો હતો ને એટલે ધ્યાન ગયું એની ગતિ ઉપર છે. આ હીરો હાથમાંથી પીળી જાય છે એમ પરિણામ તો પર્યાય પરિણામ તો આત્મા એ પર્યાય નો ઉપકાર છે કે સીધો આત્માને બતાવે છે. પર્યાય ને કેવી રીતે ઉપકારી છે, પર્યાય નહી પણ આત્માને કેવી રીતે ઉપકારી છે એ દોડતો હીરો છે. ઉપયોગાત્મક આત્મા એ દોડતો હીરો છે, સીધો પકડાય ત્યાંથી. પકડવાની પદ્ધતિ છે, પકડી લઈએ ચાલતા પર્યાયથી જાણરૂપ વસ્તુને જાણે, ઉપયોગમાં જાણરૂપ વસ્તુને જાણે. જ્યાં સુધી ઉપયોગમાં વસ્તુ ન જણાય ત્યાં સુધી એ વસ્તુને જાણવાનો ખોજ ઉદ્દેશ ચાલુ રહેવો જોઈએ. ચાલુ રહે ન પકડાય નહીં બને
બને
કેમ કે પોતાની વસ્તુ છે અને પોતામાં પોતે પોતાને જોવા માંગે છે. પછી સૂરજ છાબડે ઢાંક્યો નહીં, પકડાય પકડાય પકડાય. બહુ મહાન વસ્તુ છે કે છે હવે કે અનંત મહિમાનો ભંડાર સાર વિકાર અપાર શક્તિથી મંડિત મારું સ્વરૂપ છે એવું જણાશે. ત્યારે પકડાણો ઉપયોગમાં જ્યારે જ્ઞાનરૂપ વસ્તુ જણાય ત્યારે અનંત મહિમાનો ભંડાર સિદ્ધો અનંત મહિમા સમાય નહીં. પર્યાયમાં મહિમા સમાય નહીં એટલો એટલો ઊભો થાય, ઉત્પન્ન થાય, ઉભરાય. એમ તપેલીમાં દૂધ ઉભરાય ને માય નહીં બહાર એઠું ચૂલામાં પડે એમ મહિમા પછી સમાય નહીં એટલે વાણીમાં બહાર આવી જાય. તેને જેનો મહિમા હોય બહાર વાણીમાં આવ્યા વગર રે
નહીં. મહિમા થયો નથી
એ તો સીધી વાત છે. મહિમા હોય ને કેવી રીતે છે એ રાખી શકે, એને રાખી શકે. અનંત મહિમાનો ભંડાર થોડો ઘણો નથી, અનંત મહિમાનો ભંડાર. અસલ લેંગે તો એ બિલકુલ બહુ સી બાતે ઇસમે ભરીએ રહે જાયગી. આપણે પાસે તો ટાઈમ લિમિટેડ હૈ, એસે એસે એક એક વચન આ ગયા તો ઘંટા ઘંટા નીકળ જાયગા એક એક વાતો મેં. બહુ સુંદર વાતો છે, એવી સ્ટાઇલથી વાતો કરે છે, એવી સરસ પદ્ધતિથી સુંદર પદ્ધતિથી વાતો કરે છે. અભ્યાસ કરવા જેવો ગ્રંથ છે. ફરીને જરા લેખું છે કારણ વિશેષ
એટલે
શું છે કે પછી મારી કન્ટિન્યુટી થોડી થશે ને એટલા પર